આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપનું સ્વાગત છે આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં. આજે આપણે એક એવા લેખની વાત કરવાના છીએ જે ગુજરાતી સાહિત્ય વિવેચનમાં કહી શકાય કે પાયાના પ્રશ્નો ઊભા કરે છે.
હા, આપણે વાત કરી રહ્યા છીએ શિરીષ પંચાલના લેખ વિવેચન પદ્ધતિ વિશેની.
બરાબર, આ લેખ 1975માં એમના પુસ્તક વિવેચન ચાર મુદ્દામાં છપાયો હતો. ભલે થોડો જૂનો લાગે, પણ એમાં જે મુદ્દા છે ને એ આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
ચોક્કસ,
આપણે બધા કોઈને કોઈ પુસ્તક વાંચીએ, ફિલ્મ જોઈએ કે કોઈ કળાકૃતિનો અનુભવ કરીએ એટલે તરત મનમાં આવે, ગમ્યું ન ગમ્યું, સારું હતું, ઠીકઠાક હતું.
હા, એ તો સહજ છે.
પણ ક્યારેય વિચાર્યું છે કે આ જે મૂલ્યાંકન આપણે કરીએ છીએ એની પાછળ કોઈ પદ્ધતિ છે, કોઈ ચોક્કસ તરીકો છે, કે પછી બસ આપણી અંગત પસંદ નાપસંદનો જ ખેલ છે?
અને શિરીષ પંચાલ આ જ સવાલ પર આપણું ધ્યાન દોરે છે. એમના મતે ગુજરાતી વિવેચનમાં એ સમય, મતલબ કે 1975ની આસપાસ, એક જાતની અરાજકતા હતી.
અરાજકતા, આ શબ્દ થોડો ભારે નથી લાગતો? એમનું કહેવાનું મતલબ શું છે?
જુઓ, ભારે લાગે પણ એમનો ઈશારો સ્પષ્ટ છે. એ કહે છે કે આપણા વિવેચનમાં શાસ્ત્રીયતા ખૂટે છે, એટલે કે એક પદ્ધતિસરનો વસ્તુલક્ષી અભિગમ જે હોવો જોઈએ એનો અભાવ છે.
અને એની જગ્યાએ શું છે?
એની જગ્યાએ છે આત્મલક્ષીતા, એટલે કે વ્યક્તિગત મંતવ્યો, પોતાની રુચિ અરુચિ, પોતાના પૂર્વગ્રહો, આ બધું વિવેચન પર હાવી થઈ ગયું છે. પંચાલ આ સ્થિતિ કેમ છે એના કારણોમાં ઊંડા ઉતરે છે અને થોડા ઉકેલ તરફ પણ ઈશારો કરે છે.
ઓકે, તો આ અરાજકતા કયા સ્વરૂપે દેખાય છે? શા માટે પંચાલને લાગે છે કે શાસ્ત્રીયતા નથી? શું અમુક શબ્દોના ઉપયોગમાં ગડબડ છે કે પછી આખી વિચારધારામાં છે?
એ બધે જ દેખાય છે એમ પંચાલનું કહેવું છે. છેક વપરાતા શબ્દો, એટલે કે પરિભાષાથી માંડીને છેક કૃતિના સારા નરસાપણાના નિર્ણય સુધી.
પરિભાષામાં શું તકલીફ છે?
તકલીફ એ છે કે ઘણા શબ્દો જેમ કે શ્રદ્ધા, રહસ્ય, જીવનદર્શન, આ બધાનો વિવેચનમાં છુટ્ટી ઉપયોગ થાય છે, પણ એનો સાહિત્યના સંદર્ભમાં ચોક્કસ અર્થ શું એ સ્પષ્ટ નથી થતું.
એટલે ધર્મ કે ફિલોસોફીમાંથી ઉછીના લીધેલા શબ્દો જેવા લાગે.
હા, અને એને સાહિત્ય માટે કેવી રીતે વાપરવા એની કોઈ સ્પષ્ટતા નહીં. એટલું જ નહીં, પેલું પ્રતીક, રૂપરચના, કલ્પન જેવા ટેકનિકલ શબ્દો પણ ઘણીવાર ઊંડાણ વગર ખાલી લેબલની જેમ જ વપરાય છે.
એટલે શબ્દો છે પણ એનો અર્થઘટનમાં એક સૂત્રતા નથી, એમ ને?
બરાબર. અને આ જ વાત આગળ વધે છે. પંચાલ કહે છે કે આપણી પાસે એવી કોઈ મજબૂત સૈદ્ધાંતિક પીઠિકા નથી જેના આધારે એક વિવેચન બીજા વિવેચન સાથે સંવાદ કરી શકે કે એનું મૂલ્યાંકન કરી શકે.
એટલે દરેક વિવેચક પોતાના અલગ ટાપ ઉપર,
કંઈક અંશે એવું જ. અને બીજું, તર્કશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર જેવી બીજી જ્ઞાન શાખાઓ સાથે પણ આપણો સંવાદ ઓછો છે જે વિવેચનને વધુ મજબૂત બનાવી શકે.
આ બધું સાંભળીને પેલો સવાલ મનમાં આવે વસ્તુલક્ષિતાનો. શું સાહિત્ય વિવેચનમાં વિજ્ઞાન જેવી ઓબ્જેક્ટિવિટી શક્ય છે? પંચાલ શું માને છે?
કે તો પછી એનું શું કરીશું કે એક જ કૃતિ માટે જુદા જુદા વિવેચકો જુદી જુદી પદ્ધતિથી સાવ જુદા તારણો પર પહોંચે?
હા, કોઈ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જુએ, કોઈ સમાજશાસ્ત્રની, કોઈ ફક્ત રચના જુએ.
બરાબર, તો શું બધા એકમત થઈ શકે? અને જો ન થઈ શકે તો શું વિવેચન ક્યારેય શાસ્ત્રીય બની જ ન શકે? પંચાલાનો સીધો જવાબ નથી આપતા, પણ આ પ્રશ્નો દ્વારા એ સમયની દિશાહીનતા બતાવે છે.
તો પછી આ જે અલગ અલગ દૃષ્ટિકોણ છે જે જુદા તારણો લાવે છે એ કયા છે? પંચાલે આના માટે કોઈ ઉદાહરણ આપ્યું છે? અહીંથી વાત વધુ રસપ્રદ બને એવું લાગે છે.
હા, એમણે બહુ સરસ રીતે ત્રણ કાલ્પનિક વિવેચકો અ, બ અને ક દ્વારા આ વાત સમજાવી છે. આ ત્રણેય જાણે એ સમયના મુખ્ય વિવેચન પ્રવાહો અને એમની મર્યાદાઓનું ચિત્ર રજૂ કરે છે.
ચાલો તો મળીએ આ કાલ્પનિક વિવેચકોને. પહેલા વિવેચક અ, એ શું કહે છે?
વિવેચક એ મુખ્યત્વે કૃતિને સાહિત્યિક કે રૂપનક્ષી દૃષ્ટિથી જુએ છે. એના માટે કૃતિ એટલે શું? તો કે ભાષાની એક રચના, એક સ્વાયત્ત દુનિયા.
ઓકે.
એનું ધ્યાન કૃતિની અંદર જ હોય. શબ્દો, અલંકાર, પ્રતીક, કલ્પન, બંધારણ, શૈલી, આ બધું ભેગું મળીને કેવી રીતે એક આખી રચના બનાવે છે.
અને એનું મૂલ્યાંકન એ સારી કે ખરાબ એવું કે
મોટે ભાગે નહીં. એ કૃતિની રચનાને ખોલી આપે, એનું વિશ્લેષણ કરે, પણ છેલ્લો નિર્ણય ભાવક પર છોડી દે. એ કોઈ એક કૃતિને માપદંડ બનાવીને બીજી કૃતિઓને માપતો નથી.
એટલે આ અભિગમ કૃતિના કલાત્મક પાસા પર ભાર મૂકે છે. તો પછી વિવેચક બ કઈ રીતે અલગ છે?
વિવેચક બરો અભિગમ મનોવૈજ્ઞાનિક છે. એ કૃતિને લેખકના મનને સમજવાનું સાધન ગણે અથવા પાત્રોના મનોવિશ્લેષણ માટેનું એક કેસ સ્ટડી.
અચ્છા, એટલે ફોકસ લેખક કે પાત્ર પર.
હા, એટલે આ અભિગમ કર્તાનિષ્ઠ અથવા ભાવકનિષ્ઠ બની જાય. પંચાલ ચેતવે છે કે આમાં જોખમ એ છે કે વિવેચક ઘણીવાર મનોવિજ્ઞાનના તૈયાર સિદ્ધાંતો જેમ કે ફ્રોઇડના કે યુંગના સીધે સીધા કૃતિ પર ઠોકી બેસાડે
અને કૃતિ બહારની માહિતીનો પણ ઉપયોગ કરે, જેમ કે લેખકની બાયોગ્રાફી.
બરાબર, લેખકના પત્રો, ડાયરીઓ, એ બધું મહત્વનું બની જાય. કળા જાણે લેખકની દબાયેલી ઈચ્છાઓનો ઉભરો હોય અથવા ભાવકની ઈચ્છાપૂર્તિનું સાધન હોય. કૃતિનું પોતાનું સૌંદર્ય ક્યાંક પાછળ રહી જાય.
પણ આ તો પછી સાહિત્ય વિવેચન રહ્યું કે મનોવિશ્લેષણ?
એ જ મુદ્દો છે. પંચાલ આ જ જોખમ તરફ ધ્યાન દોરે છે. આ અભિગમ કદાચ રસપ્રદ લાગે, પણ જો એ કૃતિના કલા સ્વરૂપને જ ભૂલી જાય તો એ વિવેચન મટી જાય. હવે વાત કરીએ ત્રીજા વિવેચકની, કની.
હા, વિવેચક કનો દૃષ્ટિકોણ શું છે?
વિવેચક ક સમાજ અને નીતિમત્તાના ચશ્મા પહેરે છે. એના માટે સાહિત્ય એટલે સમાજ સુધારણાનું, લોકોને સારો બોધ આપવાનું ઓજાર.
ઓ, એટલે ઉપયોગિતાવાદી.
યસ.
હા.
એ જુએ કે કૃતિ સમાજને શું સંદેશ આપે છે, એનાથી કેટલા લોકોનું ભલું થાય છે. કૃતિ સમજવામાં સરળ હોવી જોઈએ, સુબોધ હોવી જોઈએ.
અને આમાં કળાનું શું?
એ જ પંચાલ કહે છે કે આ ચક્કરમાં કલાકારીગરી, ભાષાનું સૌંદર્ય, રચનાનું કૌશલ્ય, એટલે કે કવિ કર્મ, એ બધું ગૌણ બની જાય છે. શીલ તેવી શૈલી જેવી વાતો આમાંથી જ આવે, જ્યાં કળાને નીતિ સાથે સીધી જોડી દેવાય છે.
તો પંચાલ કહે છે કે આ ત્રણેય રૂપલક્ષી, મનોવૈજ્ઞાનિક અને સામાજિક નૈતિક દૃષ્ટિકોણની પોતપોતાની મર્યાદાઓ છે. તો શું એ કોઈ એકને સાચો કહે છે?
ના. અને અહીં જ પંચાલ બહુ મહત્વની વાત કરે છે. એ કહે છે કે સવાલ એ નથી કે કયો દૃષ્ટિકોણ સાચો છે ને કયો ખોટો, કારણ કે દરેકની પોતાની પરિભાષા છે, પોતાની પદ્ધતિ છે, પોતાના લક્ષ્યો છે. એને પંચાલ કહે છે દરેકની પોતાની ભાષા વ્યવસ્થા.
તો પછી ખરો સવાલ શું છે?
ખરો સવાલ છે પદ્ધતિની સુસંગતતાનો, કોહિરેન્સનો. એટલે કે વિવેચકે ભલે ગમે તે દૃષ્ટિકોણ અપનાવ્યો હોય, એણે વફાદાર રહેવું જોઈએ. એની દલીલો તાર્કિક અને એક સૂત્ર હોવી જોઈએ.
ઓહો, એટલે જો કોઈ મનોવૈજ્ઞાનિક રીતે લખે પણ એની દલીલોમાં તર્ક હોય, સાતત્ય હોય, તો એ પદ્ધતિની રીતે સ્વીકાર્ય ગણાય. આ રસપ્રદ છે.
હા, પદ્ધતિની આંતરિક સુસંગતતા ખૂબ જરૂરી છે. વિવેચકે સ્પષ્ટ કરવું પડે કે એ કયા પાયાના ગૃહિતોથી શરૂઆત કરે છે અને એનું આખું વિશ્લેષણ એ ગૃહિતો અને પદ્ધતિ સાથે મેળ ખાય છે કે નહીં.
પણ શું એટલું પૂરતું છે?
ના, પંચાલ એક બીજી ચેતવણી પણ આપે છે. માત્ર તાર્કિક સુસંગતતા પૂરતી નથી જો શરૂઆતની ધારણા જ ખોટી હોય. મતલબ કે ગૃહિત પોતે સાહિત્યના સ્વરૂપને લાગુ પડે એવું છે કે નહીં એ પણ જોવું પડે.
દાખલા તરીકે
પેલું મેં કહ્યું એમ, જો કોઈ નવલકથાના પાત્રોને સાચે સાચ જીવતા માણસો ગણીને એમનું મનોવિશ્લેષણ કરવા માંડે તો એની દલીલો કદાચ તાર્કિક હોય, પણ એની મૂળ ધારણા જ સાહિત્યના સ્વભાવ વિશે સવાલ ઊભો કરે છે. કારણ કે પાત્રો તો ભાષાની રચના છે, અસલી માણસો નથી.
બરાબર, એટલે ગૃહિતની પ્રસ્તુતતા, રિલેવન્સ પણ જોવી પડે.
ચોક્કસ.
આપણે પદ્ધતિની વાત કરી, પણ પંચાલ વિવેચન જે ભાષા વાપરે છે એના વિશે પણ ઘણું કહે છે, ખરું ને? એમાં શું તકલીફો છે?
હા, ભાષા તો વિવેચનનું સાધન છે, અને પંચાલ બતાવે છે કે એ સાધન ઘણીવાર કેવી રીતે ખોટી રીતે વપરાય છે. એક મોટી સમસ્યા છે વિશેષણોનો આડેધડ ઉપયોગ,
જેમ કે સારું કે ખરાબ.
બરાબર, જ્યારે વિવેચક કહે કે આ કૃતિ સારી છે કે પેલી કવિતા ખરાબ છે, ત્યારે આ સારું ખરાબ મોટે ભાગે નીતિમત્તામાંથી આવેલા શબ્દો છે. એ કૃતિનું વિશ્લેષણ નથી, પણ વિવેચકની પોતાની અંગત પસંદગી કે પૂર્વગ્રહ બતાવે છે.
અને મને ગમ્યું કે મને ન ગમ્યું,
એ તો સાવ અંગત વાત થઈ ગઈ. પંચાલ કહે છે કે એ આત્મકથા છે, વિવેચન નથી, એ ખાલી વ્યક્તિગત પ્રતિક્રિયા છે.
અને પેલું લેબલ લગાવી દેવાનું, ફટાફટ કહી દેવું કે આ સુરિયલ છે, આ પ્રતીકાત્મક છે, આ સામાજિક.
હા, એ પણ એક મોટી સમસ્યા. આવા તૈયાર લેબલ લગાવી દેવાથી કૃતિની જે પોતાની ખાસિયત છે, એની જે જટિલતા છે, એને સમજવામાં મદદ નથી મળતી. બસ એક ખાનામાં મૂકી દીધું, વાત પૂરી. એ પૃથક્કરણ નથી.
પંચાલે વિવેચકના વ્યક્તિત્વનું આક્રમણ જેવી કંઈક વાત કરી હતી, એ શું છે? આ શબ્દ જ જોરદાર છે.
છે ને, એમનું નિરીક્ષણ બહુ ધારદાર છે. એ કહે છે કે અમુક વિવેચકો જાણે લેખક સાથે હરીફાઈ કરતા હોય એમ, પોતાની ભાષાને બહુ અલંકારવાળી, આમ ફિંદુડીવાળી, અઘરી, આડંબરી બનાવવાની કોશિશ કરે છે.
એટલે પોતાની હોશિયારી બતાવવા.
હા, કદાચ એમને સાધુ સ્પષ્ટ વિશ્લેષણ કરવાને બદલે પોતાની ભાષાની રમત બતાવવામાં વધુ રસ હોય એવું લાગે. પંચાલ માને છે કે આ ઘણીવાર પોતાની વૈચારિક ગરીબાઈ કે વિશ્લેષણની કચાશ છુપાવવાનો પ્રયાસ હોય છે. એ આને આત્મરતિ કહે છે અને વિવેચન માટે બહુ ખતરનાક છે, કારણ કે ફોકસ કૃતિ પરથી હટીને વિવેચક પર જતું રહે છે.
બીજું કંઈ ભાષા વિશે?
હા, પેલું અશાસ્ત્રીય દૃષ્ટાંતો, મતલબ પોતાની વાત સાબિત કરવા રૂપકો કે સરખામણીઓ વાપરવી, પણ એ તાર્કિક રીતે બરાબર ન હોય.
જેમ કે કવિતાને ફૂલની સુગંધ સાથે સરખાવવી.
બરાબર, કવિતા તો અનુભવવાની વસ્તુ છે, સમજાવવાની નહીં. આવી વાતો કરીને અર્થની ગંભીર ચર્ચામાંથી છટકી જવું. પંચાલ કહે છે પ્રકૃતિનું સત્ય અને કળાનું સત્ય અલગ છે. આવી સરખામણીઓ કદાચ સારી લાગે, પણ એ તર્કનો વિકલ્પ નથી.
અને પેલો અસંગતતાનો મુદ્દો, એક જ વિવેચક જુદી જુદી કૃતિ માટે જુદા માપદંડ વાપરે એવું?
બિલકુલ, અને આ સીધું પદ્ધતિના અભાવ સાથે જોડાયેલું છે. પંચાલ આ માટે રાવી પાઠકનું જ ઉદાહરણ આપે છે.
ઓ, એ કઈ રીતે?
એ બતાવે છે કે પાઠક જ્યારે નાનાલાલના વિશ્વગીતની વાત કરે, ત્યારે એમાં જે અસ્પષ્ટતા કે રચનાની ઢીલાશ છે, એની બહુ ટીકા કરે. પણ જ્યારે ગોવર્ધન રામની સરસ્વતી ચંદ્રની વાત આવે, ત્યારે એમાં પણ જે આવી ખામીઓ છે, જેમ કે શૈલીની એક સરખાતા, બોધ આપવાનો ભાર, એના પ્રત્યે ઉદાર બની જાય છે.
અચ્છા, તો આવું કેમ?
પંચાલ કહે છે કે આ ખાલી વ્યક્તિગત ગમા અણગમાની વાત નથી, પણ પાઠકની વિવેચન પદ્ધતિમાં જ ક્યાંક અસંગતતા છે, કોઈ સ્પષ્ટ સૈદ્ધાંતિક ભૂમિકા નથી, એનું પરિણામ છે. જો પદ્ધતિ સ્પષ્ટ ન હોય તો આવા વિરોધાભાસો થાય.
બાપરે, આટલી બધી સમસ્યાઓ, પરિભાષાની ગરબડ, સિદ્ધાંતોનો અભાવ, આત્મલક્ષી ભાષા, અસંગતતા, તો આ બધામાંથી રસ્તો શું? પંચાલ કોઈ દિશા બતાવે છે?
હા, ખંડિત. પંચાલ ખાલી પ્રશ્નો ઊભા કરીને નથી અટકતા, એ એક રસ્તો સૂચવે છે, અને એ છે ન્યુક્લિયસ થિંકિંગ, એટલે કે કેન્દ્રસ્થ વિચાર. આ એમના લેખનો મર્મ કહી શકાય.
ન્યુક્લિયસ થિંકિંગ એ શું છે?
એમનો સ્પષ્ટ મત છે કે સાહિત્ય વિવેચનનું કેન્દ્ર, એનું ન્યુક્લિયસ હંમેશા ભાષા દ્વારા રચાયેલી કૃતિ જ હોવી જોઈએ, બીજું કંઈ નહીં.
એટલે લેખકનું જીવન નહીં, સમાજ પર અસર નહીં, વાચકનો અનુભવ નહીં,
એ બધું ગૌણ, મુખ્ય આધાર કૃતિ પોતે, એનું ભાષાકીય સ્વરૂપ, એની આંતરિક રચના, બસ એ જ શરૂઆતનું બિંદુ.
ઓકે, પણ આનાથી ફાયદો શું? પેલી અરાજકતા કેવી રીતે દૂર થાય?
પંચાલ માને છે કે આનાથી ઘણા ફાયદા થાય. પહેલું, જો ભાષા દ્વારા રચાયેલી કૃતિ કેન્દ્રમાં હોય તો વિવેચક કવિતા, નવલકથા, નાટક આ બધા જુદા જુદા સ્વરૂપો માટે એક સમાન સૈદ્ધાંતિક ભૂમિકા બનાવી શકે, કારણ કે છેવટે તો બધું ભાષાની જ રમત છે ને.
હા, એ વાત સાચી.
એટલે સ્વરૂપ ભલે જુદું હોય, પણ વિશ્લેષણની પદ્ધતિમાં એક સૂત્રતા આવી શકે. બીજું, આનાથી સાહિત્ય અને બીજી કળાઓ જેમ કે ચિત્ર, સંગીત વચ્ચે પણ વાતચીત શક્ય બને, કારણ કે બધી કળાઓ પોતાના માધ્યમથી કંઈક રચે છે.
અને બીજો કોઈ મોટો ફાયદો?
હા, ત્રીજો અને બહુ મહત્વનો ફાયદો, એનાથી વિવેચન ખાલી નબળી, સામાન્ય કે સહેલાઈથી ટીકા કરી શકાય એવી કૃતિઓ આસપાસ ફરતું અટકે. પંચાલ અહીં જ્યોર્જ સ્ટેનરનું વાક્ય યાદ કરે છે, સામાન્ય માણસ સારી અને ખરાબ કૃતિનો ભેદ પારખે, પણ સાચો વિવેચક સારી અને ઉત્તમ કૃતિનો ભેદ પારખે.
વાહ!
જો ધ્યાન કૃતિની ભાષા અને કળા પર હશે, તો વિવેચક સ્વાભાવિક રીતે જ વધુ સારી, વધુ પડકારરૂપ કૃતિઓ તરફ જશે. અને ચોથું સૌથી અગત્યનું, વિવેચનની ભાષામાં શિસ્ત આવશે, સ્પષ્ટતા આવશે, વસ્તુલક્ષિતા આવશે. અંગત છાપને બદલે કૃતિના તત્વોનું પૃથક્કરણ અને એમના સંબંધો પર ભાર મૂકાશે.
ખરેખર આ બધી વાતો બહુ વિચારવા જેવી છે. આપણે 1975ના લેખની વાત કરીએ છીએ, આજે લગભગ 50 વર્ષ થવા આવ્યા. શું આજે પણ આ બધી ચિંતાઓ, આ મુદ્દાઓ એટલા જ રેલેવન્ટ છે, ખાસ કરીને આજના જમાનામાં જ્યાં કોઈ પણ ઓનલાઈન રિવ્યૂ લખી નાખે છે?
મને તો લાગે છે કે આજે આ વાતો કદાચ પહેલા કરતાંય વધુ પ્રસ્તુત છે. પેલો વસ્તુલક્ષિતા અને વ્યક્તિલક્ષિતાનો ઝઘડો તો કાયમ રહેવાનો.
હા, એ તો છે.
પણ આજે જ્યાં સોશિયલ મીડિયા પર મંતવ્યોનો ધોધ વહે છે, ત્યાં પદ્ધતિસરના, તર્કબદ્ધ, કૃતિલક્ષી વિવેચનની જરૂરિયાત ખરેખર વધી ગઈ છે.
એટલે કે ગમે તે કહેવાને બદલે સમજી વિચારીને આધાર સાથે કહેવાની જરૂર છે.
બરાબર. વિવેચનની ભાષાની શુદ્ધતા, એની જવાબદારી, પદ્ધતિની સુસંગતતા, સૈદ્ધાંતિક આધાર, આ બધા પ્રશ્નો આજે પણ એટલા જ મહત્વના છે. શિરીષ પંચાલનો લેખ આપણને યાદ કરાવે છે કે કળાનું મૂલ્યાંકન એ ખાલી ગમ્યું ન ગમ્યુંનો ખેલ નથી, પણ એક ગંભીર બૌદ્ધિક કવાયત છે.
અને એ આપણને પૂછે છે કે આપણે જ્યારે કોઈ કૃતિ વિશે બોલીએ છીએ, ત્યારે આપણે ખરેખર કૃતિ વિશે બોલીએ છીએ કે આપણા પોતાના વિશે?
એકદમ સાચી વાત.
તો શિરીષ પંચાલના આ લેખ વિવેચન પદ્ધતિ વિશેમાંથી આપણે એવું તારણ કાઢી શકીએ કે ગુજરાતી વિવેચનને વધુ શાસ્ત્રીય, પદ્ધતિસરનું અને કૃતિલક્ષી બનવાની તાતી જરૂર છે. વ્યક્તિગત પસંદ, નાપસંદ, છાપ કે પછી પેલી આત્મરતિ, એના પર આધારિત મૂલ્યાંકન પૂરતું નથી.
બરાબર કહ્યું. સાચા વિવેચન માટે કૃતિને, એટલે કે ભાષાની રચનાને કેન્દ્રમાં રાખીને એક સુસંગત તાર્કિક પદ્ધતિ અપનાવવી પડે.
આનો મતલબ એવો તો નથી ને કે વિવેચકનો પોતાનો કોઈ દૃષ્ટિકોણ જ ન હોવો જોઈએ?
ના ના, એવું બિલકુલ નહીં. દૃષ્ટિકોણ તો હોય, સામાજિક, મનોવૈજ્ઞાનિક, ગમે તે, પણ મુદ્દો એ છે કે વિવેચકે પોતાના દૃષ્ટિકોણ કરતાં પોતાની પદ્ધતિ પ્રત્યે વધુ સભાન રહેવું જોઈએ, વધુ પ્રમાણિક, વધુ સુસંગત રહેવું જોઈએ.
એટલે પદ્ધતિ મુખ્ય છે.
હા, અને ભાષાનો ઉપયોગ ખૂબ સાચવીને, સ્પષ્ટ અર્થો સાથે, વસ્તુલક્ષી રીતે. વિશ્લેષણનો ભાર કૃતિના તત્વો અને એમના આંતરિક સંબંધો પર હોવો જોઈએ. હું શું માનું છું એના કરતાં કૃતિ શું કહે છે અને કેવી રીતે કહે છે, એ સવાલ મુખ્ય હોવો જોઈએ.
અને આજના આ વિશ્લેષણ પછી શ્રોતાઓ માટે પણ એક વિચાર મૂકી જઈએ. હવે પછી આપણે જ્યારે કોઈ પુસ્તક વાંચીએ, ફિલ્મ જોઈએ કે કોઈ પણ કળાકૃતિનો અનુભવ કરીએ અને એના વિશે વાત કરીએ, ત્યારે એક ક્ષણ ઊભા રહીને વિચારીએ.
હા, શું વિચારીએ?
વિચારીએ કે આપણી વાતનો પાયો શું છે. શું આપણે ખાલી ગમ્યું કે ન ગમ્યું જ કહી રહ્યા છીએ, કે પછી આપણે એના બંધારણ વિશે, એની ભાષા વિશે, એની રચનાના કોઈ પાસા વિશે કંઈક કહી રહ્યા છીએ? આપણી પોતાની જાણ્યા અજાણ્યે વપરાતી વિવેચન પદ્ધતિ કઈ છે? શું એ શાસ્ત્રીયતાની નજીક છે કે પેલી આત્મલક્ષિતાની?
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.